You're with SBS Radio.
શ્રોતા મિત્રો, રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સ શ્રેણીમાં આજે મૃગેશભાઈ પાસેથી સલાહ લઈએ કે ઘર ખરીદવા જઈએ ત્યારે બાંધેલું મકાન લેવું, જમીન ખરીદીને ઘર બાંધવું કે હોમ એન્ડ લેન્ડ પેકેજ લેવું. મૃગેશભાઈ, વેલકમ ટુ SBS રેડિયોઝ ગુજરાતી લેંગ્વેજ પ્રોગ્રામ.
થેન્ક યુ નિતલબેન, કેમ છો?
ફાઇન, થેન્ક યુ. આજે વાત કરવી છે કે પહેલું ઘર ખરીદવા જઈએ ત્યારે કઈ જાતની ડીલ પસંદ કરવી જોઈએ. તો ખાસ કરીને જ્યારે ફર્સ્ટ હોમ બાયર હોય ત્યારે એ લોકોએ જમીન ખરીદીને બાંધવું કે તૈયાર ઘર લેવું, શું બેમાં કોઈ ફરક છે? કયું વધારે સલાહભર્યું છે?
નિતલબેન, આ ક્વેશ્ચન મારે હોમ લોનના બિઝનેસમાં રેગ્યુલરલી લોકો મને પૂછે છે કે એસ્ટાબ્લિશ એટલે કે બાંધેલું, ઓલરેડી બાંધેલું ઘર હોય લેવું જોઈએ કે જમીન લઈને બનાવવું જોઈએ. અને ઘણા ઇન્વેસ્ટર મિત્રો હોય છે, એવું પણ પૂછે છે કે જમીન લેવી જોઈએ કે નહીં, ફ્યુચરમાં જમીનના ભાવ વધે અને પછી વેચી મારવાની. તો આવા અલગ અલગ ક્વેશ્ચન હોય છે લોકોના. હવે આપણે જો જોવા જઈએ કે એમાંથી કયું સારું, તો એવું નથી કે બાંધેલું મકાન સારું છે અને હાઉસ એન્ડ લેન્ડ બનાવવા તે ખોટું છે, અથવા તો એ સારું છે ને બાંધેલું ખોટું છે. આ જે છે એ ડિસિઝન જે કપલ અથવા તો જે માણસ ખરીદી રહ્યું છે એના પોતાના સંજોગો કેવા છે, એમની શું પરિસ્થિતિ છે, જેમ કે એમની જોબ ક્યાં છે, છોકરાની સ્કૂલનું કેવો એમનો પ્રેફરન્સ છે, બીજી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એમની કેવી જરૂરિયાત છે, એની ઉપરથી આ ડિસિઝન થશે.
એટલે એના પરથી એરિયા નક્કી થશે ને પછી એ એરિયામાં શું તમારા બજેટમાં મળે છે એ નક્કી થશે.
હા, તમારી શું જરૂરિયાત છે એની ઉપરથી ડિસિઝન આવે.
તો હવે એક પછી એક દરેકના સારા નરસા પાસા જોઈ લઈએ. સૌથી પહેલા જો તૈયાર બાંધેલું ઘર ખરીદવું હોય તો તેના કયા ફાયદા કે કઈ ચેતવા જેવી વસ્તુઓ છે?
જનરલી એના પોઝિટિવ વસ્તુ જોઈએ તો તમને એ મકાન બાંધેલું છે, રેડી છે, જોઈ શકો છો, તમને એરિયાની ખબર છે, મકાનની પરિસ્થિતિ ખબર છે. બીજું કે તમે એમાં તરત સેટલમેન્ટ થશે એટલે તરત મૂવ થઈ શકશો. એટલે તમે સપોઝ રેન્ટ ભરતા હોય કે કોઈની સાથે રહેતા હોય તો એ કોસ્ટ બચી જશે. બીજું કે બાંધેલું ઘર હોય તો દરેક સ્ટેટમાં ગવર્મેન્ટના કંઈક બેનિફિટ છે, તો બાંધેલા ઘરમાં ગવર્મેન્ટ 50% જો તમે ફર્સ્ટ ટાઈમ મકાન ખરીદી રહ્યા હોય અને ઓનર ઓક્યુપાયર હોય તો તમને વિક્ટોરિયામાં 50% સ્ટેમ્પ ડ્યુટીનું કન્સેશન આપે છે. આમ શ્યોર કે ન્યૂ સાઉથ વેલ્સમાં પણ એવા બેનિફિટ છે અને બીજા સ્ટેટમાં પણ બેનિફિટ છે. તો એ પોઝિટિવ થયા કે આ બધી વસ્તુઓના તરત એ લોકો ફાયદા ઉઠાવી શકે. હવે થોડી ડાઉન સાઈડ તો નહીં પણ બીજો ભાગ જોઈએ સિક્કાનો. હવે સપોઝ કે તમે, અમારી ઈચ્છા હોય કે મારે ઘરમાં કિચન આવવું જોઈએ છે, બાથરૂમ આ રીતનું જોઈએ છે, ઘરના બેડરૂમની વ્યવસ્થા, તો આ નહીં મળે ત્યાં, કારણ કે આ ઓલરેડી કોઈએ એમને ડિઝાઇન પ્રમાણેનું બનાવેલું છે. કદાચ મકાન જૂનું 1970 કે 1990 બનાવેલું હોય તો એની ફેશન પ્રમાણે બનાવેલું હોય.
એટલે ઘર આંખ સામે છે એટલે તમે જોઈ શકો છો, પણ સાથે જ સિચ્યુએશનમાં વેરિયેબલ્સ ઓછા છે એટલે અનિશ્ચિતતા ઓછી થઈ જાય. હવે તમે જેમ કહ્યું કે ઓલ્ડ ફેશનનું હોય જો તમે તૈયાર ઘર ખરીદો કે તમને જોઈએ એવું કિચન ન હોય, એટલે સ્વાભાવિક છે કે એ બધું જોઈતું હોય તો તમારે જાતે ઘર બંધાવવું પડે. એમાં બે ઓપ્શન્સ હોય છે કે જમીન લઈને બંધાવો કે હાઉસ એન્ડ લેન્ડ પેકેજ લો જેમાં ડિઝાઇન બિલ્ડર્સ નક્કી કરતા હોય છે. એ બંનેના મુખ્ય મુદ્દા જણાવશો.
ફક્ત સપોઝ કે કોઈ લેન્ડ લે છે, હવે કદાચ કોઈ લેન્ડ લે છે એઝ અ ઓનર ઓક્યુપાયર અથવા તો ઇન્વેસ્ટર, તો આપણે એના ઉપર થોડી વાત કરીએ. તો જ્યારે લેન્ડ લો ત્યારે ખરીદતા વખતે અગેઇન તમારા એરિયાનું ને બધું તો જોવાનું જ છે, કે જનરલી લેન્ડ વેચાતી હોય ત્યાં નવો એરિયા હોય, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે નહીં, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે કે નહીં, સ્કૂલ્સ છે કે નહીં, શોપિંગ સેન્ટર છે કે નહીં, એટલે આ બધું ધ્યાન રાખવાની જરૂર હોય છે, જેમ તમે હાઉસ એન્ડ લેન્ડ પેકેજ કે એસ્ટાબ્લિશ પ્રોપર્ટીમાં. પણ આ સાથે લેન્ડ ખરીદતા હોય ત્યારે બીજું એ ધ્યાનમાં રાખવાનું હોય છે કે એ જમીન એરિયાની કેવી છે, કે એમાં જમીનમાં નીચે રોક્સ છે કે નહીં, અંગે કન્સ્ટ્રક્શનમાં એડિશનલ કોસ્ટ આવે એટલે આપણે એના પ્લાન ઓફ સબડિવિઝન જોવું પડે, એન્જિનિયરિંગ ડિટેલ્સ જોવી પડે. એટલે જ્યારે લેન્ડ ખરીદતા હોય ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. એક બીજું સ્ટેપ જોઈએ કે જ્યાં સપોઝ કે તમે જેમ કહ્યું કે લેન્ડ લઈને કન્સ્ટ્રક્શન કરવું છે અથવા તો લેન્ડ લઈને સર બિલ્ડરની પાસેથી હાઉસ એન્ડ લેન્ડ પેકેજ લેવું છે. હવે આપણે જેમ આગળ મુદ્દા ધ્યાનમાં જોયા કે જે સ્કૂલ ને પબ્લિક, એ તો આમાં પણ ધ્યાન રાખવું જ પડશે, પણ આમાં સિક્કાની બીજી બાજુ જોવા જોઈએ કે જો નવો એરિયા છે એટલે કદાચ જનરલી એવું હશે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે જ નહીં
કે બનતું હશે
અથવા બનતું હશે, એટલે એ નેગેટિવ તો નહીં પણ આપણે ગ્રે એરિયા સાઈડ કે ચલો ભાઈ આ વસ્તુ નથી ફ્યુચરમાં બનવાની છે
એટલે તમે જો હા ત્યાં સુધી મેનેજ કરી શકશો કે નહીં.
હા એટલે એ લોકોને ધ્યાન રાખવાનું છે કે અમે અમારી પાસે પ્લાન બી છે કે જ્યાં સુધી આ બધી વસ્તુ આવે ત્યાં સુધી ચાલી શકાય એવું છે કે નહીં અને કેટલો ટાઈમ લાગશે એમાં. પોઝિટિવ સાઈડે જોવા જઈએ તો જ્યારે તમે લેન્ડ લઈને મકાન બનાવો, આ તમે પેલા લેન્ડ લીધી છે ને પોતાનો બિલ્ડર છે એની વાત કરીએ છીએ, તો એમાં તમે તમારી ડિઝાઇન પ્રમાણે મકાન ડિઝાઇન બનાવી શકો છો કે જેમ તમારે આટલા બેડરૂમ જોઈએ છે, આ રીતનું વાસ્તુશાસ્ત્ર મુજબ આમ જોઈએ છે, કિચનમાં આ રીતના ફિક્સચર છે, ફિટિંગ જોઈએ છે, બાથરૂમમાં આ રીતનું જોઈએ છે, તો તમને ત્યાં તમારી ડિઝાઇનની ચોઇસ મળશે. હા, વિધિન કાઉન્સિલ ગાઈડલાઇન્સ.
પણ સાથે તમે જ્યારે ઘર ડિઝાઇન કરો ત્યારે આર્કિટેક્ટનો ને એનો ખર્ચો પણ વધી જશે.
હવે તમારો પોતાનો બિલ્ડર હોય તો જનરલી આ કોસ્ટ વિધિન કન્સ્ટ્રક્શનના કોસ્ટની અંદર ઇનબિલ્ટ હોય છે.
ઓકે,
હવે તમારો ડિપેન્ડ્સ કેવો બિલ્ડર છે, મોટો બિલ્ડર ને નાનો બિલ્ડર. નાના બિલ્ડર થોડી ફ્લેક્સિબિલિટી હોય છે, મોટા બિલ્ડર નું બધું તમારે ઇનિશિયલ કન્સલ્ટેશન દરમિયાન બધું ફિક્સ કરવું પડે, નહીં તો પછી એ લોકો એડમિન ચાર્જ લગાવતા હોય છે.
અને આપણે આઈ થિંક પહેલા પણ વાત કરી છે કે મોટા બિલ્ડર સાથે હોમ એન્ડ લેન્ડ પેકેજ લો ત્યારે બહુ થોડાક લીવે મળે છે, થોડા ચેન્જીસ કરી શકો છો, પણ બહુ મિનિસ્ક્યુલ, બહુ જ નજીવા ફેરફાર કરી શકશો.
હા, પણ આપણે જે ઓવરઓલ આજનો ટોપિક છે એ મુજબ જોવા જઈએ તો એમને બીજી પોઝિટિવ એ વસ્તુ કે એમને વિક્ટોરિયાની એક્ઝામ્પલ તરીકે આપો, તો વિક્ટોરિયામાં તમે ફર્સ્ટ હોમ બાયર હો અને ફર્સ્ટ ટાઈમ મકાન બનાવી રહ્યા હોય અને 7,50,000 સુધીની અંદરનું મકાન હોય તો તમને $10,000 ગ્રાન્ટ પણ આપે છે ઓન ટોપ ઓફ 50% સ્ટેમ્પ ડ્યુટી. હવે બીજું કે સ્ટેમ્પ ડ્યુટી ફક્ત લેન્ડ ઉપર ભરવાની હોય છે, બિલ્ડિંગ ઉપર નહીં. એટલે આપણે એસ્ટાબ્લિશમાં જેમ જોયું કે 50% સ્ટેમ્પ ડ્યુટી મળે છે પરચેસ પ્રાઇસ ઉપર, અહીંયા હાઉસ એન્ડ લેન્ડમાં તમને લેન્ડ ઉપર 50% સ્ટેમ્પ ડ્યુટી મળશે. એટલે સ્ટેમ્પ ડ્યુટીની અહીંયા ફાયદો થતો હોય છે ઘણો, પ્લસ 10,000 ગ્રાન્ટ મળતી હોય છે, એટલે ફાયદામાં છે. હવે નેગેટિવ સાઈડે જોવા જઈએ એનું, હાઉસ એન્ડ લેન્ડ પેકેજ, તો તમે જ્યાં સુધી આ મકાન બનતું હશે ત્યાં તમારે ભાડું ભરવું પડશે. બીજું કે આ બિલ્ડર બનાવે છે એની તમારે ક્રોસ ક્વોલિટી ચેક કરાવી હોય તો ઇન્ડિપેન્ડન્ટ માણસ રોકવું પડશે કે જેના $1,000-1,200 ખર્ચો આવતો હોય.
પણ એ કરવું સલાહભર્યું છે?
મેં જયારે મકાન બનાવ્યા છે પોતાના માટે ત્યારે મેં રોકેલા છે, કે આપણને ઇન્ડિપેન્ડન્ટ પીસ ઓફ માઇન્ડ મળે છે કે આપણો કોઈ માણસ જઈને ચેક કરી રહ્યો છે જે આપણા ફાયદાની વાત કરશે. એ સિવાય બીજું જોવા જઈએ નેગેટિવ સાઈડમાં, તો તમારું મકાન પૂરું થવા આવે પછી તમારે કશું એ ખાલી ખોખું જ મળવાનું છે. તમે હવે બ્લાઇન્ડ્સ ને બધું બિલ્ડર જોડેથી લેશો તો તમને કોસ્ટલી પડશે, તો જનરલી લોકો પોતાની જાતે ચૂઝ કરતા હોય છે, તો એ તમારે પાછળથી ઓર્ગેનાઇઝ કરવું પડે, લેન્ડસ્કેપિંગ નથી હોતું, ફેન્સ તમારે કરવાની હોય છે, એટલે આ બધું પાછળ ઓનગોઈંગ. મેં ઘણા લોકોને જોયેલું છે કે 6-12 મહિના કામ ચાલતું હોય છે, ઘણા લોકો પૈસા બચાવવા માટે લિમિટેડ બજેટમાં હોય તો એ લોકો જાતે કરતા હોય છે અને 6-12 મહિના લાગે છે. એટલે આ બધામાં બધી મિક્સ સાઈડ છે, સારી પણ સાઈડ છે અને ખોટી પણ સાઈડ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આપણે જે શ્રોતા મિત્રો જે ખરીદવા માર્કેટમાં છે એમની પોતાની સરકમસ્ટન્સીસ શું છે, એમના પ્રેફરન્સ શું છે, એના ઉપરથી નક્કી કરાય. મેં ઘણી જગ્યાએ લોકોને એવું સાંભળ્યું છે કે બધા મિત્રો એમની એ જગ્યાએ લઈ રહ્યા છે તો એ પણ એરિયામાં જાય. ઇન માય વ્યૂ એ ખોટું ડિસિઝન છે, કારણ કે એમના મિત્રોના ડિસિઝન, એમના સરકમસ્ટન્સીસ જુદા છે, તમારી પોતાની પરિસ્થિતિ જુદી છે. એટલે ડિસિઝન તમારા પોતાના સરકમસ્ટન્સીસ, તમારા ફેમિલી અને તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે રાખવું જોઈએ. એટલે આપણે ડાયરેક્ટ કોઈને એડવાઇસ ના કરી શકીએ કે આ સારું છે કે ખોટું છે,
પણ આ બધા ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા છે અને પછી નક્કી કરે. મૃગેશભાઈ, ફરી એકવાર આજે રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સ શ્રેણીમાં તમે એક ટોપિક પર સલાહ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રોને યાદ કરાવી દઈએ, બીજા કોઈ પ્રશ્નો હોય તો અમને લખી મોકલાવે, અને આવતા શુક્રવારે મૃગેશભાઈ સાથે આ શ્રેણી અંતર્ગત છેલ્લી વાર વાત કરીશું.
થેન્ક્સ નીતલબેન. SBS.com.au